समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સંવર અધિકાર ચાલે છે. સંવર અધિકારની ગાથા 184 અને 185 આપણે કરી છે. એમાં એ વાત આવી કે સુવર્ણ છે એને ગમે તેટલું તપાવવામાં આવે તે છતાં પણ પોતે પોતાના સ્વભાવભૂત સુવર્ણપણાને છોડતું નથી. તેવી રીતે જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો હોય તો પણ તે જ્ઞાનીપણાને છોડતો નથી. અને આવું જ્ઞાની જાણે છે અને અજ્ઞાની અજ્ઞાન અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને જાણતો નહીં હોવાથી એ રાગને જ આત્મા માને છે. અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચનો આપેલ એનો વિસ્તાર પણ આપણે સમજ્યા. એમાં ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી એક વાત આપણે લઈએ. શરૂઆતમાં જેમાં ગુરુદેવે એમ કહ્યું કે જેને ભેદ વિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે આત્મા કદી જ્ઞાન સ્વભાવથી છૂટતો નથી. આત્મા જ્ઞાન સ્વભાવથી છૂટતો નથી આ વાત ખરેખર તો કોણ જાણે છે? જેને ભેદ જ્ઞાન થયું છે એ જાણે છે, જેને અનુભવ થયો છે એ જાણે છે. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા આપણે જાણ્યું, પણ ખરેખર તો એવું જાણપણું ક્યારે સાચું થયું કહેવાય, સમ્યક થયું કહેવાય કે જ્યારે આપણને એવું ભેદ જ્ઞાન અનુભવ સહિત થયું હોય ત્યારે કે આત્મા કદી જ્ઞાન સ્વભાવથી છૂટતો નથી એ વાતનો સમ્યક નિર્ણય થાય છે અને એવું જ પછી શ્રદ્ધાન થાય છે. જ્યારે જ્ઞાન સ્વરૂપી આત્માનો અનુભવ થયો ત્યારે જાણ્યું કે આત્મા રાગ સ્વરૂપ થયો જ નથી, એ તો સદાય જ્ઞાન સ્વભાવે જ રહેલો છે. ત્રિકાળ એ જ્ઞાન સ્વભાવ જ છે, એ રાગ સ્વભાવે થયો જ નથી. જે રાગ સ્વભાવે થવા પણ હતું એ તો બધું પર્યાયમાં હતું, એ તો બધું પર્યાયમાં હતું. દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાયક એ જ્ઞાન સ્વભાવે જ રહ્યું છે, એ ક્યારેય રાગ સ્વભાવે થયું જ નથી. જો આત્મા શુભાશુભ રાગના સ્વભાવે થઈ જાય તો પછી ભિન્ન આત્માનું જ્ઞાન ક્યાંથી થાય? પછી એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાનને ભાન કેવી રીતે કરે? એ તો ત્રિકાળ જ્ઞાયક સ્વભાવે જ છે, એ એનો સ્વભાવ બદલતો નથી. કોઈ પણ દ્રવ્ય એનામાં રહેલા ગુણને કારણે જેવા સ્વભાવે છે એવા સ્વભાવે જ રહે છે, એનો સ્વભાવ કંઈ પલટાતો નથી. પર્યાય ગમે તે થાય તેથી શું? એક સમય પણ જો આત્મા જ્ઞાન સ્વભાવને છોડી રાગ સ્વભાવે એટલે કે જળ સ્વભાવે થઈ જાય તો આત્મજ્ઞાન થાય જ નહીં. પછી સમ્યક દર્શન થાય ક્યાંથી? એવું થાય જ નહીં. રાગ સ્વભાવે થઈ ગયો, પોતાનો સ્વભાવ જ પલટાઈ ગયો, જ્ઞાન સ્વભાવ છૂટી ગયો એટલે એવું નથી. આત્મા તો જ્ઞાન સ્વભાવે જ છે, ત્રિકાળ જ્ઞાન સ્વભાવે જ રહ્યો છે. એટલે જેવું દ્રવ્ય છે એ એવા જ સ્વભાવે રહે છે, એવું જ એનું પરિણમન હોય છે. એટલે ઉદાહરણ જે આપ્યું છે એ એકદમ બરાબર આપ્યું કે સુવર્ણ છે એની ગમે તે પર્યાય પલટાય, સુવર્ણમાં એ વીટી થાય કે કુંડળ થાય કે મંગળી થાય ગમે તે થાય, પણ એથી શું? એથી કઈ સુવર્ણ બદલાઈ જતું નથી. એ ગમે તેટલું ગરમ થાય છતાં પણ સુવર્ણ તો સુવર્ણ રૂપે જ પરિણમે છે. એટલે પર્યાય ના પલટા કઈ દ્રવ્ય સ્વભાવને બદલે, દ્રવ્ય સ્વભાવને બદલે નહીં. આ જીવને અનાદિથી અનંત પર્યાયો થઈ, પણ તેથી શું દ્રવ્ય ક્યાં બદલાયું છે? ભગવાન આત્મા તો એવો ને એવો જ રહ્યો છે ને. આત્મા તો અનાદિથી રાગ રહિત શુદ્ધ જ છે. અજ્ઞાની હું રાગરૂપ છું એમ માને છે, તેથી પર્યાયમાં રાગાદી અશુદ્ધતા છે. પર્યાયમાં અશુદ્ધતા છે પણ વસ્તુ આખી ક્યાં તે રૂપ થઈ ગઈ છે? પર્યાય દ્રષ્ટિ છૂટી અને દ્રવ્યની દ્રષ્ટિ થાય, વસ્તુ દ્રષ્ટિ થાય, તો એમ થતાં જ વસ્તુમાં અશુદ્ધતા છે નહીં એવું યથાર્થ ભાન થાય છે. સમયસાર ગાથા 6માં કહ્યું છે કે જ્ઞાયક જ્ઞાયક જ છે, જ્ઞાયક જ્ઞાયક જ છે, કે પ્રમત પણ નથી અપ્રમત પણ નથી. અને વળી ત્યાં એટલે સમયસારમાં ગાથા 34માં પણ આવે છે કે જ્ઞાન સ્વભાવથી પોતે આત્મા છૂટ્યો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો. એટલે છેલ્લે 4માં પાના ઉપર એ વાત કરી કે જેને ભેદ વિજ્ઞાન નથી તે આત્મા આત્માના જ્ઞાન સ્વભાવને નહીં જાણતો થકો, રાગને જ આત્મા માને છે, તેથી તે રાગી દ્વેષી મોહી થાય છે. અને એમ રાગી દ્વેષી મોહી થાય તો પણ એ બધું પર્યાયમાં છે, એ ક્ષણિક છે, તેથી કંઈ શુદ્ધ આત્મામાં કોઈ ફેર પડતો નથી. અને રાગી દ્વેષી મોહી થાય શુભાવે વર્તે કે ગમે તેમ થાય, તેથી કંઈ એને પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી. ભેદ જ્ઞાન દ્વારા જ આત્માની ઉપલબ્ધિ થાય છે. આ સિદ્ધાંતની વાત કહેવામાં આવી. એટલે ભેદ જ્ઞાનથી જ આત્માની પ્રાપ્તિ થાય છે, કોઈ શુભ ક્રિયાથી શુભ ભાવથી થતી નથી. આ વાત આપણે 184-185 ગાથામાં સમજ્યા. હવે આ ગાથા પછી ગાથા 186 એની શરૂઆતમાં જ હવે કહે છે, પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી સંવર થાય છે, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કહો કે સંવર કહો કે આત્માની ઉપલબ્ધિ, એ બધું આમ તો એક જ છે, છતાં પણ અહીંયા સંવર વિશેની વાત કરીને એટલે અહીંયા પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? અને એના ઉત્તર રૂપે કુનકુંદાચાર્ય ભગવાને ગાથા 186 કહી છે. આપણે ગાથા 186 લઈએ. અહીંયા કહે છે, શુદ્ધમ તુ વ્યાણંતો શુદ્ધમ ચેવપયમ લહદી જીવો જાણંતો દુ અશુદ્ધમ અશુદ્ધમેવ પયમ લહદી. સંસ્કૃતમાં ગાથા છે, શુદ્ધમ તુ વિજાનન શુદ્ધમ ચૈવાત્માનમ લભતે જીવ જાણંસ્ત અશુદ્ધમ અશુદ્ધમેવ આત્માનમ લભતે. આ ગાથા ગુજરાતીમાં પણ લઈએ કે જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે રહે. જે શુદ્ધ આત્માને જાણે તે જ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરે છે, અને જે અશુદ્ધ આત્માને જાણે તે અશુદ્ધ આત્માને જ લહે છે. ગાથાના અર્થમાં કહે છે કે શુદ્ધમ તું વિજાનન જીવ, શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ, શુદ્ધમ ચ એવ આત્માનમ લભતે, શુદ્ધ આત્માને જ પામે છે. તો અશુદ્ધમ આત્માનમ જાનન અશુભમ એવ લભતે, અને અશુદ્ધ આત્મા ને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. આખી ગાથા એ રીતે કહેવામાં આવી છે કે સંવરની પ્રાપ્તિમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય કરી અને એનો અનુભવ કરે તો એને કોઈ કર્મબંધ થતા નથી, આશ્રવ થતા નથી અને એને શુદ્ધ આત્માની પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આવું ન કરતા એ પોતાના સ્વરૂપથી બહાર રહ્યો છે એટલે પોતાને શુદ્ધ સ્વરૂપે જાણતો નથી, અનુભવતો નથી, તો પછી એ જે બહારમાં જ્યાં રહ્યો છે એને જે અનુભવે છે એટલે એને સંવર થતો નથી. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવ સહિત જાણે છે એ જ સંવર છે અને એમ થાય છે તો નિર્જરા થાય છે. આ વાત આખી એમાં લેવામાં આવી છે. શુદ્ધ આત્માને એટલે પોતાની ત્રિકાળ શુદ્ધ અખંડ એક વસ્તુ એને જાણે, એટલે કે જે પર્યાયમાં રાગથી ભિન્ન શુદ્ધ આત્માને જાણે અનુભવે. જો આત્મા તો શુદ્ધ જ છે પણ હવે એને પર્યાયમાં એવો અનુભવ થાય છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એટલે એને અનુભવ સહિત એ શુદ્ધ આત્માને જાણે અને એ જ આત્માને પામે છે એટલે પ્રાપ્ત કરે છે, અર્થાત તેને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે અને એમ થાય છે એ જ સંવરની દશા છે, એ જ સંવરની દશા છે. અને એનાથી વિરુદ્ધ અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો એટલે કે પર્યાયમાં જે રાગ છે, પર્યાયમાં જે રાગ છે એ રાગની જેને દ્રષ્ટિ થઈ છે જેનું લક્ષ્ય પર્યાય તરફ છે, પરના લક્ષ્ય એ રહ્યો છે એ અશુદ્ધ આત્મા છે. એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર આવ્યો છે તો એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, એ રાગ ને જાણવા વાળો થયો છે. તેમાં અશુદ્ધ આત્મામાં એકત્વ કરીને પોતાપણે પરિણમતો એ અશુદ્ધ આત્માને જ પામે છે. તો આપણે ટીકા લઈએ. અહીંયા ટીકામાં કહે છે કે જે સદાય અછિન્ન ધારાવાહી જ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. શું કહ્યું? કે જે સદાય અછિન્ન ધારાવાહી, જે તૂટતી નથી તેવી અછિન્ન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાય નવા કર્મોના આશ્રવણનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની પરંપરા એની સંતતિ તેનો નિરોધ થવાથી શુદ્ધ આત્માને જ પામે છે. એ વાત સાથે કરી, જે સદાય અછિન્ન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે શું પ્રાપ્ત કરે છે? તો કે શુદ્ધ આત્માને જ પામે છે. અને એ કઈ રીતે શુદ્ધ આત્માને પામે છે? તો એમાં એક ન્યાય લીધો છે કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાય અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ થાય અને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય, લોઢામાંથી લોઢાની જ પર્યાય થાય, સોનામાંથી સોનાની પર્યાય થાય. જેવું દ્રવ્ય છે એ જ પ્રમાણે એના ગુણો રહે ને એ પ્રમાણે એની પર્યાય થાય. લોઢામાંથી જે પર્યાય થાય એ સોનારૂપ ન થાય, એ લોઢારૂપે જ હોય. એટલે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાયે હવે એને જે ભાવ થયા એ કેવા થયા? તો કે જ્ઞાનમય ભાવ થયા. જ્ઞાનમય ભાવ થયા એટલે કે એનો અર્થ શું થયો? તો કે કર્મના આશ્રવનું જે નિમિત્ત કારણ છે રાગ દ્વેષ મોહની પરંપરા એની સંતતિ એ ઉત્પન્ન જ નથી થતું, એટલે કે એનો નિરોધ થયો. નિરોધ થવો અને વિરોધ થવો, વિરોધ અને નિરોધ બે શબ્દો જરા સમજવા જેવા છે. નિરોધ એટલે જે ઉત્પન્ન જ નથી થયું, અને વિરોધ તો થયા પછીથી એનો વિરોધ હોય છે. અહીંયા તો નિરોધ એટલે ઉત્પન્ન જ નથી થયું. નવા કર્મના આશ્રવ નિમિત્ત જે રાગ દ્વેષ મોહની પરંપરા ચાલ્યા કરે, એટલે રાગ દ્વેષ મોહની સંતતિ એમ શબ્દ અહીંયા લીધો છે. એમાં ને એમાં ને એમાં રાગદ્વેષમાં રાગદ્વેષમાં જ એ આગળ વધે, રાગદ્વેષમાં એ આગળ જ વધ્યા કરે છે. એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં, બીજીમાંથી ત્રીજીમાં, પણ છેવટે તો એ રાગદ્વેષમાં જ રહ્યો છે, મોહભાવમાં જ પડ્યો છે. એટલે એ સંતતિ, એ પરંપરા, એ રાગદ્વેષ મોહની પછી આગળ વાત ચાલતી જ નથી. એનો નિરોધ થયો, હવે ઉત્પન્ન નથી થતા. કેમ નથી થતા? તો કે એ જ્ઞાન ભાવે પરિણમી રહ્યો છે ને એટલે. અને જ્ઞાન ભાવે પરિણમન કેમ થયું? તો કે એને સદાય અછિન્ન ધારાવાહી જ્ઞાનનો અનુભવ થયો છે. એટલે એવા જ્ઞાનમાં ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાયે એને હવે કર્મના આશ્રવનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહ, એની સંતતિ થતી જ નથી. એનો નિરોધ થવાથી શુદ્ધ આત્માને જ પામે છે. અને એનાથી વિરુદ્ધની વાત પણ કરે છે કે જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે, તે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો નથી. અને એ રાગ દ્વેષ સાથે એકત્વ બુદ્ધિએ વર્તે છે. આ જળ એવા શરીર સાથે એકત્વ બુદ્ધિએ વર્તે છે એમ એ અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાય અહીંયા બીજો ન્યાય લીધો. અહીંયા શું ન્યાય લીધો? કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય. ત્યાં પહેલા જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે, અને અહીંયા આવે બીજો ન્યાય લીધો કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાયે એ નવા કર્મના આશ્રવનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની સંતતિ, તેનો નિરોધ નહીં થવાથી એનો સદભાવ રહે છે. રાગ દ્વેષ મોહનો સદભાવ રહે છે એટલે એ અશુદ્ધ આત્માને જ પામે છે. એને ભવના ભ્રમણ જ થાય છે. શું કહ્યું? કે જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે, તે એટલે કે જે રાગ દ્વેષના ભાવે પોતે પોતાને માને છે, રાગ દ્વેષ સાથે એકત્વ મમત્વ ભાવે પરિણમન કરે છે, એવો એ અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાયે નવા કર્મના આશ્રવનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહ ની પરંપરા, એની સંસ્તિ, તેનો તેને નિરોધ નહીં થવાથી એ અશુદ્ધ આત્માને જ પામે છે. એટલે કે એને કર્મનો બંધ થાય છે અને કર્મ સહિત આત્માની અવસ્થા છે એને જ એ પ્રાપ્ત કરે છે. શુદ્ધ દશાને એ પ્રાપ્ત કરતો નથી. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી, એના અનુભવથી જ સંવર થાય છે. બીજી કોઈ રીતે સંવર થતો નથી. અહીંયા શરૂઆતમાં એમ પૂછ્યું હતું ને કે સંવર કઈ રીતે થાય છે, એમ કરી અને ગાથા મૂકીને કે આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે, તો એ કઈ રીતે થાય છે, તો એ અહીંયા સમજાયું. આગળ ભાવાર્થમાં કહે છે કે જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે, જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે, તે રાગ દ્વેષ મોહરૂપી ભાવાશ્રવને રોકે છે. અથવા તો બીજી રીતે કહીએ તો તેને તેને એવા રાગ દ્વેષ મોહરૂપી ભાવાશ્રવો રોકાય છે. તેથી તે શુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે, પામે છે. અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે, તેને રાગ દ્વેષ મોહરૂપી ભાવ આશ્રવો રોકાતા નથી, તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે અનુભવથી સંવર થાય છે. અહીંયા એકાંત કર્યું છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે, એટલે બીજી રીતે સંવર નથી થતો. સંવર માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપની પર્યાયમાં ઉપલબ્ધિ થાય છે એટલે સંવર થાય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ તો ત્રિકાળ છે જ, દ્રવ્ય તો શુદ્ધ છે જ, પણ એવા શુદ્ધ સ્વરૂપની એને પર્યાયમાં ઉપલબ્ધિ થાય છે, એને આત્માની ઉપલબ્ધિ કહી અથવા આત્માનો અનુભવ કહ્યો. અને એવો આત્માનો અનુભવ જે થાય છે ત્યારે એને હવે રાગ દ્વેષ મોહના પરિણામ ઉત્પન્ન થતા જ નથી, એટલે એને ભાવ આશ્રવ નથી અને બંધ થતો નથી, એટલે એ માત્ર શુદ્ધ સ્વરૂપને જ પ્રાપ્ત કરે છે. હવે આમાં જે અખંડ ધારાવાહી જ્ઞાનની વાત લીધી છે એ વિશે, અને અહીંયા જે બે રીતે આ અખંડ ધારાવાહી જ્ઞાનની પરિણતિ છે એનો અર્થ ગુરુદેવે કર્યો છે, એ વાતને આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી સમજીએ. તો પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો પાના નંબર 407 ગાથા 186 ટીકા ઉપરનું પ્રવચન શરૂઆતમાં જ કહે છે કે જે સદાય અછિન્ન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાયે નવા કર્મના આશ્રવણનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની સંતતિ તેનો નિરોધ થવાથી શુદ્ધ આત્માને જ પામે છે. આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, ગાથામાં શુદ્ધમ વ્યાણંતો શબ્દ પડ્યો છે, તેનો આ અર્થ કર્યો કે હું સદાય જ્ઞાન આનંદ સ્વભાવમય છું. એવું જેને અછિન્ન ધારાએ, અછિન્ન ધારા એટલે કે જે ધારા તૂટતી નથી, અતૂટ ધારાએ, અતૂટ ધારાવાહી પ્રવાહે, એમ થોડોક સમય એવો જ્ઞાન ધારા રહે ને પછી પાછી એ જ્ઞાન ધારા ન હોય એમ નહીં, પણ અતૂટ ધારાવાહી પ્રવાહ એટલે એક સરખો એવો એને જ્ઞાનની ધારાનો પ્રવાહ રહે છે. કેવી જ્ઞાનની ધારા એને રહે છે કે હું સદાય જ્ઞાન આનંદ સ્વભાવમય છું, એવું જેને અછિન્ન ધારાએ અતૂટ ધારાવાહી પ્રવાહે જ્ઞાનમય પરિણમન છે. જ્ઞાનમય પરિણમન કેવા પ્રકારનું છે અને કેવું છે? તો કે જ્ઞાન આનંદ પોતાનો સ્વભાવ છે, એનો એને અનુભવ રહ્યા કરે છે, અને હું એમ જ છું, એ જ મારું સ્વરૂપ છે, એ વાતમાં ક્યાંય વિક્ષેપ પડતો નથી. હું જ્ઞાન આનંદ સ્વભાવમય છું એ એક સરખું અંદરમાં ચાલ્યા કરે છે, એને અહીંયા ધારા કહી. હું ત્રિકાળ જ્ઞાન મનમય છું, હું ત્રિકાળ શાંત સ્વભાવે છું, હું સુખનો સાગર છું. આ જે બધું આપણે વર્ણન કરીએ છીએ એમાં મુખ્યતા શેની રહે છે? જ્ઞાનની. એટલે જ્ઞાન અને અનુભવમાં જે આવે છે, વેદનમાં જે આવે છે તે અલૌકિક આનંદ, એટલે બેને મુખ્યતા કરીને વાત કરી કે જ્ઞાન અને આનંદ. એટલે એવા જ્ઞાન અને આનંદના સ્વભાવે હું છું એવો વિકલ્પ નહીં, એવા વિકલ્પની વાત નથી, પણ એ પોતે એ જ વખતે જ્ઞાન પણ કરી રહ્યો છે અને એને એ જ વખતે વેદન પણ છે, એટલે કે જ્ઞાન અને આનંદના સ્વભાવે પોતે પરિણમી રહ્યો છે, અને એ પરિણમનમાં કોઈ વિક્ષેપ પડતો નથી, એ તૂટક તૂટક નથી, એ એક સરખું છે, એક ધારાવાહી પ્રવાહે એવું જ્ઞાનમય પરિણમન થઈ રહ્યું છે. અહીંયા વિકલ્પની વાત નથી કે હું જ્ઞાન આનંદ સ્વભાવી છું, એવા વિકલ્પની વાત નથી, એ અનુભવ એક સરખો ચાલી રહ્યો છે, અવિચ્છિન્ન ધારા છે, એમાં કોઈ ઓછું થઈ જાય, બંધ થઈ જાય, ઘટી જાય આવું કઈ થતું નથી. એટલે અછિન્ન ધારા એ અતૂટ ધારાવાહી પ્રવાહે એ જ્ઞાનમય પરિણમન છે. એની વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે છે કે હું સદાય જ્ઞાન આનંદ સ્વભાવમય છું એવું જેને અછિન્ન ધારાએ અતૂટ ધારાવાહી પ્રવાહે જ્ઞાનમય પરિણમન છે અને તે વડે જે સતત શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. જો વિકલ્પની વાત હોય તો આત્માને અનુભવ્યા કરે એમ વાત ના આવે. ગુરુદેવે અહીંયા આગળ એમ શબ્દ મૂક્યા છે ને કે અતૂટ ધારાવાહી પ્રવાહ છે. શેનો પ્રવાહ છે? એ જ્ઞાનની પર્યાય જે જાણવા વાળી, પોતાના સ્વરૂપને જાણવા વાળી, અને જાણે છે એટલું નથી પણ સાથે પેલો અલૌકિક આનંદનો વેદન પણ છે એ સાથે જ છે. એટલે જ્ઞાનની તો મુખ્યતા રહી પણ સાથે જે આનંદ છે એટલે જ્ઞાન આનંદ સ્વભાવમય હું છું એમ ગુરુદેવે અહીંયા વાત લેતી છે. અને એ સતત છે, સતત છે, એક સરખું છે, એ અનુભવ છે, એમાં કોઈ વિકલ્પ નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં એવો અનુભવ અને એ પણ ધારાવાહી અને એ પણ તૂટ્યા વિનાનો અતૂટ ધારાવાહી અનુભવ છે. એટલે એ શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે, સતત શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. તેને અશુદ્ધતા જે રાગ દ્વેષ મોહ તેની સંતતિનો નિરોધ થવાથી શુદ્ધ આત્માની જ પ્રાપ્તિ થાય છે. હવે આવો જે અનુભવ થતો હોય, જ્ઞાન આનંદનો અનુભવ વધતો હોય જ્યાં વિકલ્પને કોઈ સ્થાન નથી, ત્યાં પછી રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ તો ક્યાંથી થાય? રાગ દ્વેષ મોહની સંતતિ એની પરંપરા જેને કારણે આ જીવને ભાવ આશ્રવ થાય છે, એવા ભાવ બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. એટલે જે કર્મબંધનું મૂળ કારણ છે એ તો રાગ દ્વેષ મોહ છે. એ તો હવે ઉત્પન્ન થતા જ નથી, કેમ કે એ ઉત્પન્ન થવાનો કોઈ અવકાશ જ નથી. સતત શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે, એ સંવરની દશા છે અને એ દશામાં પોતે પોતાના સ્વરૂપને જ અનુભવે છે. એ વખતે રાગ દ્વેષ મોહ નો નિરોધ છે, એમાં કોઈ અંશ માત્ર પણ રાગ દ્વેષ મોહ થતા નથી. એટલે એમ લીધું કે રાગ દ્વેષ મોહ તેની સંતતિનો નિરોધ થવાથી, નહીંતર એક પ્રકારનો રાગ થયો અને એમાંથી આગળ વધીને બીજા પ્રકારે થાય અથવા દ્વેષ થાય કે કોઈક પ્રકારે મોહ થાય એમાંનું કાંઈ નથી. એક પ્રકારમાંથી બીજો, બીજામાંથી ત્રીજો ઉદ્ભવે એની સંતતિ કહેવાય. એવું થતું નથી, જેનો એવું ઉત્પન્ન થવાનો જ અભાવ છે એટલે એનો નિરોધ થયો છે. નિરોધ થયો છે એટલા માટે થયો છે કે પરનું લક્ષ થતું નથી, પરનું લક્ષ થતું નથી. ઉપયોગ આત્મામાં સ્થિર થયો છે એટલે આત્માને જ અનુભવે છે, એ બીજા કોઈને જાણતો નથી. પોતાના સ્વરૂપ સિવાય બીજાને એ જાણતો નથી, પોતાને જે જાણે છે એનું જ જ્ઞાન કરે છે. એવું જ્ઞાનમય પરિણમન એને થઈ રહ્યું છે, જેમાં જ્ઞાન અને આનંદનો અનુભવ થાય છે અને એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાય એવા જીવને જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનમય ભાવ એટલે ભગવાન આત્મા ત્રિકાળ જે પડ્યો છે તે પરમ પરિણામિક ભાવ, એ જ્ઞાનમય ભાવ એમાંથી જ્ઞાન આનંદ અને શાંતિમય ભાવ જ ઉત્પન્ન થાય છે. એને અશુદ્ધતા થતી નથી, રાગાદિ વિકાર થતો નથી. આ વાત આવી એટલે પેલા વ્યવહારના રશિયાને પાછો પ્રશ્ન થયો, કે છે કે તો પછી ચરણાનું યુગમાં વ્રત આદિ ના આચરણનું વિધાન છે ને? ચરણાનું યુગના જે શાસ્ત્રો એમાં બધામાં એ વાત આવે. આપણે પદ્મનંદી પંચવિસંતિમાંથી જે અધિકાર કર્યા એમાં એ વાત આવી, વ્યવહાર નહીંથી બધું જ કહેવામાં આવ્યું. દાન આદિની વાત પણ આવી ને વ્રત આદિની વાત પણ આવી, પણ એ બધી વાત કરતા પહેલા આચાર્ય પદ્મનંદીએ જે વાત શરૂઆતમાં જે કરી એ શું કરી? દરેકે દરેક અધિકારની અંદર એ વાત કરી કે સમ્યક દર્શન હોય પછીથી આવું બધું સાધકને હોય, એટલે જે શ્રાવક છે એને હોય. રત્નકરણ શ્રાવક આચાર્યમાં પણ એ જ પ્રમાણે વાત કરી, ચરણાનુયોગમાં બધી જગ્યાએ એમ જ હોય. ચરણાનુયોગમાં વાત એ રીતે જ આવે, પણ એ વસ્તુ શા માટે એ રીતે આવે છે એનો વિચાર નથી કર્યો ને, એટલે એકાંતે લઈ અને પછી એને જે ધર્મ માને છે એ વાતને અહીંયા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, ચરણાનુયોગમાં સમ્યક દ્રષ્ટિને આત્માના અનુભવી જીવને, જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એવો સહાનુભૂતિ સહિત એવો જે સમ્યક દ્રષ્ટિ, એને વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પો આવે છે તેનું ભૂમિકા અનુસાર કથન કર્યું છે. એટલે જ્ઞાનીને જ્ઞાન દશાની સાથે વ્રત આદિના વિકલ્પની દશા હોય છે, એને જ્ઞાનધારા પણ છે અને એને શુભરાગ પણ હોય છે. સાધક છે સમ્યક દ્રષ્ટિ, એને બે ધારા હોય છે. મિથ્યાદ્રષ્ટિને માત્ર એક અજ્ઞાન ધારા જ હોય છે, અને કેવળ જ્ઞાન થાય ત્યારે પણ માત્ર એક જ્ઞાન ધારા જ હોય છે. અહીંયા સાધક છે એટલે એને એને જ્ઞાન ધારા હોય છે, અને સાથે સાથે એને શુભરાગ પણ હોય છે, વિરાગ ધારા પણ હોય છે. બહારમાં હોય ત્યારે એમ પણ હોય છે. તો એ બહારમાં હોય ત્યારે એને જે રાગ છે, શુભરાગ, એ વ્રત આદિના રાગ હોય. બાહ્ય વ્રત, તપ, ભક્તિ, પૂજા એવા વિકલ્પ સહિત એવા રાગ હોય, અને એ પણ પરિણમન એ રીતે થતું હોય, છતાંય એને જ્ઞાનધારા પણ હોય છે. અને આ અંગે આપની ગાથા પણ આપણે કરી ગયા છીએ. એટલે એ વાત છે, સાથે રહી છે, એ વાત નથી એમ નહીં. સમ્યક દ્રષ્ટિને એ પણ છે, અને જેવી ભૂમિકા એની છે એ પ્રમાણે એ વાત હોય છે, એવા વિકલ્પો એને હોય છે. એટલે જ્ઞાનીને જ્ઞાન દશાની સાથે વ્રત આદિના વિકલ્પની દશા હોય છે, પરંતુ તેને સ્વભાવના આશ્રયે તેનો નિષેધ વર્તતો હોય છે. સ્વભાવના આશ્રયે નિષેધ વર્તતો હોય છે એટલે કે સ્વભાવનો આશ્રય કરી અને પોતે પોતાના સ્વરૂપની જ ભાવના ભાવે છે, એવા જ ભાવે પોતે રહેવા પુરુષાર્થ કરે છે. શુદ્ધ ભાવે રહેવાનો જ પુરુષાર્થ કરે છે, એવા શુભભાવનો એ ન તો આશ્રય કરે છે, કે ન તો એને સારા જાણે છે, ન તો એને ઈષ્ટ માને છે. એટલે એને તો એનો નિષેધ છે, કે શુભભાવ છે એ મારો છે જ નહીં, એવો એને નિષેધ છે. એટલે ગુરુદેવ અહીંયા કહ્યું છે કે ભાઈ, વ્રત આદિના વિકલ્પની દશા હોય છે, પરંતુ તેને સ્વભાવના આશ્રયે તેનો, એટલે એવા શુભભાવનો નિષેધ વર્તતો હોય છે, છતાં પણ એ હે બુદ્ધિએ છે કે છોડીને પોતાના સ્વરૂપમાં જવું છે, એમ એને હોય છે. પણ એ હોય છે એટલે શાસ્ત્રમાં એ વાત કહેવામાં આવે કે આવું હોય, જો તું સાચા અર્થમાં સમ્યક દ્રષ્ટિ હો, સાધક હો, તો તને એવા વ્યવહાર રત્નત્રયના વિકલ્પો આવે, ભૂમિકા અનુસાર એવા વિકલ્પો હોય ને એવા શુભભાવ પણ હોય, એ અહીંયા ચરણાનુયોગમાં દર્શાવવામાં આવ્યું છે. રાગીને રાગની એકતામાં અછિન્ન ધારા એ રાગમય ધારા વહે છે. રાગીને તો બીજી કોઈ વાત છે જ નહીં, એની વાત જુદા પ્રકારની છે. જ્યારે સમકીતી છે, એ સમકીતી જ્ઞાનીને રાગથી ભિન્નતા થઈ છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, ભેદ જ્ઞાન થયું છે, એટલે એવા સમકીતી જ્ઞાનીને રાગથી ભિન્નતા થવાથી, ભેદ વિજ્ઞાન થવાથી, સ્વથી પર બીજું બધું જુદું છે એમ ભેદ વિજ્ઞાન થવાથી અછિન્ન જ્ઞાન ધારાવે છે. એ જ્ઞાનધારામાં હું કેવો છું, હું જ્ઞાન આનંદ સ્વભાવી છું, એવો એને અનુભવ છે. અછિન્ન જ્ઞાન ધારાવે છે. જ્ઞાની સદાય અછિન્ન ધારાવાહી આત્માની શુદ્ધ દ્રષ્ટિપણે પરિણમતો હોવાથી તે અછિન્નપણે શુદ્ધ જ્ઞાનમય પરિણમનને પ્રાપ્ત થાય છે. તેના જ્ઞાન અને આનંદના વેદનરૂપ પરિણામમાં તૂટ ભંગ પડતો નથી. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય છે એ ન્યાયે જ્ઞાનીને નવા કર્મ આવવાનું જે નિમિત્ત શું રાગ અને દ્વેષ મોહ એ હવે ઉત્પન્ન થતું નથી એટલે એનો નિરોધ થાય છે અને એ જ સંવર છે. ગુરુદેવ કહે છે આ સંવર છે. જ્ઞાનની ધારાવાહી એકાગ્રતાની પ્રગટતા અને રાગમય ભાવનો નિરોધ થવો એનું નામ સંવર છે. જ્ઞાનની ધારાવાહી એકાગ્રતાની પ્રગટતા માત્ર સ્વરૂપનું જ્ઞાન કરવાવાળું ધારાવાહી પરિણમન સ્વરૂપનું જ જ્ઞાન કરવાવાળું એક ધારાએ થતું એવું પરિણમન એમાં જ એકાગ્રતા એમ થતા રાગમય ભાવનો નિરોધ થયો અને એનું નામ સંવર. જ્યાં અછિન્ન ધારાએ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માના અનુભવની પ્રગટતા થઈ એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ થયો ત્યાં રાગ દ્વેષ મોહની સંતતિ અટકી જાય છે. હવે રાગ દ્વેષ મોહ આગળ વધતા નથી થતા નથી આનું નામ સંવર છે ધર્મ છે. અને સંવર થતા શુદ્ધ આત્માનો ભેટો થાય છે ભગવાન નિર્વાણાનંદના આનંદનો અનુભવ થાય છે અને નિદ્રા થાય છે. હવે કહે છે કે અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે એ ન્યાયે નવા કર્મના આશ્રવણનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની સંતતિ તેનો નિરોધ નહીં થવાથી અશુદ્ધ આત્માને જ પામે છે. આ તદ્દન વિરુદ્ધ વાત કરી. સ્વરૂપમાં ગયો નથી અને બહારમાં ને બહારમાં રાગ દ્વેષ મોહના પરિણામ કરી રહ્યો છે એને પછી એની જ પ્રાપ્તિ થાય એવા અશુદ્ધ સ્વરૂપની જ પ્રાપ્તિ થાય છે અશુદ્ધ આત્માને જ પામે છે. આત્મા ખરેખર અશુદ્ધ છે એમ નથી. આ ભગવાન આત્મા તો ત્રિકાળ એ તો દ્રવ્યથી શુદ્ધ જ છે પણ એની વર્તમાન પર્યાય જે મલિન પર્યાય છે એને એ પ્રાપ્ત કરે છે એને પામે છે એને અનુભવે છે. એ શુદ્ધ સ્વરૂપને અનુભવતો નથી શુદ્ધ સ્વરૂપને જાણ્યું નથી એટલે એનું પરિણામ જે રાગ દ્વેષ મોહના ભાવે થાય છે એમાં પર સાથેની એને એકત્વ બુદ્ધિ છે અને એવું પોતાનું સ્વરૂપ છે એવા ભાવે એ પરિણમે છે. એટલે ખરેખર પોતાનું સ્વરૂપ તો શુદ્ધ છે છતાંય પોતે પોતાને એ ભાવે સ્વરૂપ માને છે. પોતાને મનુષ્યપણે માને છે પોતાને પુરુષપણે કે પોતાને સ્ત્રીપણે માને છે પોતાને તિરંજપણે માને છે પોતાને દેવપણે માને છે અને એવું પરિણમન કરે છે. એ રાગ દ્વેષ મોહની સંતતિ છે. પોતાને વર્તમાન પર્યાય જે છે એ પર્યાયની ઇષ્ટ બુદ્ધિ છે એ પર્યાયમાં એને સુખ બુદ્ધિ છે એટલે એ એવા ભાવે પરિણમે છે. અને એવા ભાવરૂપે પરિણમન એને થાય છે તો અનુભવ પણ એવો જ થાય છે અશુદ્ધ આત્માને જ પામે છે એમ અહીંયા થયું છે. આત્મા તો શુદ્ધ જ છે આત્મા કઈ અશુદ્ધ છે એમ નથી પણ પર્યાય પર્યાય દ્રષ્ટિ છે એને પછી એ જે પર્યાય છે એનો જ અનુભવ છે. જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એને પોતાના શુદ્ધ સ્વરૂપનું પરિણમન જે થઈ રહ્યું છે એ શુદ્ધ સ્વરૂપનું પરિણમન છે એને અનુભવમાં આવે છે. બેમાં ઘણો ફેર છે. અહીંયા ગુરુદેવ વાતને સમજાવે છે કે જુઓ શું કહ્યું કે જે સદાય અજ્ઞાનથી એટલે કે રાગથી મને લાભ થશે એવી મિથ્યા દ્રષ્ટિ વડે અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે અશુદ્ધ આત્માને અર્થાંત મલિન ભાવને જ પામે છે. અને આગળ પણ કહ્યું છે કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ નીપજે એ ન્યાયે નવા કર્મના આશ્રવનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની સંતતિ તેનો નિરોધ નહીં થવાથી તેઓ અશુદ્ધપણાને એટલે મલિનતાને જ અનુભવે છે. અને આગળ અહીંયા 408માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં આગળ અહીંયા કહે છે કે કર્તા કર્મ અધિકારમાં દાખલો આવે છે કે લોઢામાંથી લોઢાના જ હથિયાર થાય, લોઢામાંથી સોનાના હથિયાર ન થાય, વળી સોનામાંથી લોઢાના હથિયાર ન થાય, તેમ અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે તે જ્ઞાનમય ભાવમાંથી થાય છે, અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ થાય છે. અજ્ઞાની જીવ રાગ દ્વેષને પોતાના માનીને અનુભવે છે, તેથી એમાંથી રાગમય અજ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, તે અશુદ્ધપણાને જ પામે છે. રત્નત્રયના રાગને એકત્વપણે અનુભવે તે અજ્ઞાન છે. દેવગુરુ શાસ્ત્રના શ્રદ્ધાન ભક્તિ આદિના રાગને પોતાના માનીને અનુભવે તે મિથ્યા દર્શન, મિથ્યા ભાવ અને અજ્ઞાન છે. જો અહીંયા સ્પષ્ટતા કરી છે કે રત્નત્રયના રાગને એકત્વપણે અનુભવે, એ રૂપે પોતે છે, જે શુભ ભાવ છે એવા ભાવે પોતે છે, પોતાનું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ દયાદાન રૂપે છે, પોતે ભક્તિભાવે થયો છે, એ બધું પોતાનું સ્વરૂપ માને છે, એમ એના એની સાથે એને એકત્વ છે. અને એ એકાંતે એટલે સાથે સાથે નિશ્ચયથી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ વાત તો છે જ નહીં. અને એ એકત્વ ભાવે એ રત્નત્રયના રાગને અનુભવે છે, એ અજ્ઞાન છે. એમાં પછી ભલે દેવગુરુ શાસ્ત્રના શ્રદ્ધાન ભક્તિ આદિનો રાગ હોય તો પણ એ શુભ ભાવ છે, અને શુભ ભાવ રૂપે પોતાનું સ્વરૂપ હોઈ શકે નહીં, પોતાનું સ્વરૂપ તો શુદ્ધ જ હોય એવો નિર્ણય એને નથી, એટલે એ મિથ્યાત્વ છે, એ મિથ્યા ભાવ છે, એ અજ્ઞાન છે. ગુરુદેવ આગળ પણ કહે છે કે રે ભાઈ, જેને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, વ્યવહાર રત્નત્રય એને ક્યાંથી હોય? નિશ્ચયથી પોતાનું સ્વરૂપ જેને હોય, પોતાનું શુદ્ધ સ્વરૂપ શ્રદ્ધાનમાં નિશ્ચયથી જેવું છે તેવું જેને હોય, એને આ વ્યવહાર રત્નત્રયનો શુભ ભાવ હોય ને એને વ્યવહાર કહેવાય. નિશ્ચય છે નહીં તો પછી વ્યવહાર ક્યાંથી આવ્યો? નિશ્ચયથી પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની શ્રદ્ધા થઈ નથી તો પછી હવે આ વ્યવહાર હોય, વ્યવહારે ન કહેવાય, એટલે એને વ્યવહાર રત્નત્રય પણ નથી કહ્યો, એને માત્ર શુભ ભાવ કહ્યો છે. વિકલ્પને પોતાનો માનીને અનુભવે ત્યાં તો મિથ્યાત્વ અને અસામાયિકનો ભાવ છે. એ સામાયિક નથી, એ સમતા ભાવ નથી. સમતા ભાવ તો સ્વરૂપના લક્ષ્ય હોય, બધા સરખા એટલે સમતા એમ નથી. સમતાની ક્યાં ખબર છે એને? સમતાનો અર્થ શું છે? બધા સરખા એમ નહીં. સામાયિકનો ભાવ એ સમતા ભાવ છે. ને સમતા ભાવ કેવો છે? કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા સ્વભાવ ભાવ સિવાય બીજું કંઈ પોતે નથી, એ સમતા ભાવ છે. પોતે બીજા અન્ય ભાવ રૂપે નથી, એ સમતા ભાવ છે, એમ સમતા છે. બધા જીવો સરખા છે એમ આપણે જયારે કહીએ છીએ ત્યારે એવો ભાવ આવે ક્યાંથી? પોતાના સ્વરૂપને અનુભવે તો ખબર પડે ને કે પોતાનું સ્વરૂપ કેવું છે, તો બીજા જીવનું પણ એવું જ સ્વરૂપ હોય. અને એમ સર્વજીવ એ સિદ્ધ સમાન છે, સર્વજીવ પ્રત્યે સમતા ભાવ થાય, એ વ્યવહારથી કહ્યું. અને નિશ્ચયથી તો પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપ તે રહેવું, એ જ સમતાનો ભાવ છે, એ જ સામાયિક છે. એટલે કહે છે કે અહીંયા આ જે અજ્ઞાની છે એને તો એ મિથ્યાત્વ અને અસામાયિકનો ભાવ છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જો અહીં એમ ન કહ્યું કે કર્મના ઉદયથી આત્મા અશુદ્ધ થયો માટે તે અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે, જો એવી રીતે નથી કહ્યું, કર્મના ઉદયથી આત્મા અશુદ્ધ થયો માટે તે અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે એમ નથી કહ્યું, અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે એમ કહ્યું છે. અજ્ઞાનથી ભલે ને કર્મના ઉદય હોય તો શું થયું? કર્મ સત્તામાં પડ્યા હોય, ઉદય આવવાના બાકી છે તે આવે તો પણ શું છે? એ કઈ કર્મના ઉદયો એને નડે છે એમ નથી. કર્મના ઉદયો આવે એની તરફ એનું લક્ષ જાય અને એમાં એ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ એકત્વ મમત્વ કરે છે તો પછી એને વિભાવ ભાવે પરિણમન થાય છે, અને એમ એ પોતે પોતાના સ્વરૂપને અનુભવતો નથી અને અશુદ્ધ આત્માને અનુભવે છે. એમ નથી કે કર્મ જે છે એને કંઈ કરાવે છે અને કર્મના ઉદયને કારણે થાય છે એમ નહીં. પોતે અજ્ઞાનથી એ સાથે એ કર્મના ઉદય સાથે જોડાય છે, એટલે અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવે છે એમ કહ્યું છે. કર્મ નિમિત્તો કર્મના ઉદય આવ્યા છે નિમિત્ત હોય પણ કર્મને લઈને શુદ્ધતા અનુભવે છે એમ નથી. કર્મના ઉદય છે એ એવા વિભાવ ભાવે પરિણમવામાં એને નિમિત્ત કારણ થાય છે. કર્મના ઉદય છે એટલે જીવ જે ઉદય આવ્યો છે એવા ઉદય ભાવે થઈ જાય છે એમ. એ નિમિત્ત ભલે જ કર્મના ઉદય થાય પણ કંઈ કર્મના ઉદય છે એ તો બહાર રહ્યા જડમાં છે, એને જડના ઉદયો કંઈ જીવમાં કંઈ કરાવી દે, જીવને કંઈ પ્રેરણા આપી દે એમ તો છે જ નહીં. એ પોતે જ એ કર્મના ઉદયનું નિમિત્ત પામી અને એવા વિભાવ ભાવે થાય છે, અશુદ્ધ ભાવે થાય છે. નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત તો બીજું દ્રવ્ય છે, એ એનામાં શું કરે. 409માં પાના ઉપર આગળ અહીંયા કહે છે શરૂઆતમાં કે અજ્ઞાની જીવ રાગ મારું કર્તવ્ય છે અને રાગથી મને લાભ છે એમ માને છે અને તેથી તેને રાગ દ્વેષ મોહના ભાવની સંતતિનો નિરોધ થતો નથી. અર્થાત નવા નવા રાગ દ્વેષ મોહના ભાવો નિરંતર થયા જ કરે છે અને તે જ આશ્રવ બંધ છે. જ્યારે જ્ઞાની ધર્મી જીવ રાગ રહિત જ્ઞાનમય આત્માને અનુભવતો હોવાથી તેને રાગ દ્વેષ મોહની સંતતિનો નિરોધ થાય છે અને તેથી તે શુદ્ધ આત્માને પવિત્રતાને ઉપલબ્ધ કરે છે, એને પ્રગટ કરે છે, એ જ સંવર છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી અનુભવથી જ સંવર થાય છે. જેને સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ છે અને રાગથી ભિન્નતા થઈ છે તેને ધારાવાહી નિર્મળતા પવિત્રતા પ્રગટ થાય છે. એને વર્તમાન કર્મનો સંવર થાય છે અને સંવર પૂર્વક કર્મની નિદ્રા થાય છે. હવે વર્તમાન કર્મનો સંવર એટલે હવે નવા કર્મનો બંધ પડતો નથી એ સંવર છે. આશ્રવ થતા નથી એટલે સંવર છે. અને સંવર થાય છે એ વખતે જે પહેલાના કર્મ છે એ ઉદયમાં આવી અને ખરી જાય છે, એની નિર્જરા થાય છે એટલે સકામ નિર્જરા થાય છે. હવે આ નિર્જરાની વાત કરી એટલે કોઈ પાછા પ્રશ્ન કરે છે કે કોઈ કહે છે કે ભગવાને તપથી નિર્જરા કહી છે, અનશન ઉણોદર ઇત્યાદિ કરવાથી તપ થાય અને એના વડે નિર્જરા થાય. આવો બારમાં ઉપવાસ કે ઉણોદરી તપ કે કરે ને રસ ત્યાગ કે, તો કે એનાથી તપ થાય અને એનાથી નિર્જરા થાય એમ કહ્યું છે ને. ગુરુદેવ સ્પષ્ટતા કરતા કહે છે કે ભાઈ જેને તું તપ કહે છે તે વાસ્તવિક તપ ક્યાં છે? એ તો બધું બાહ્ય તપ છે અને બાહ્ય તપમાં તો પરનું લક્ષ છે, એમાં તો પરનું લક્ષ છે, પરના લક્ષે બાહ્ય તપ છે. સ્વના લક્ષે તો પોતાના સ્વરૂપમાં ઠરવું છે. સ્વનું લક્ષ થતા તો અંદરમાં ઠરે છે અને પછી અંદરમાં ઠર્યો છે તો એ વખતે પછી બહારમાં જે છે તે છે. એ વખતે પછી વિકલ્પ આહાર કરવાના આવતા જ નથી, આહારનો કોઈ ભાગ નથી, રસનો ત્યાગ આપોઆપ થઈ જાય છે. એ સાથે રહેલું બાહ્ય તપ છે, અંતરંગ તપ છે એની સાથે જે રહ્યું છે એ બાહ્ય તપ છે. ખરેખર તો એવું સાચું તપ છે અને એવું થાય ત્યારે નિદ્રા થાય છે. અહીંયા બાહ્ય તપ છે એનાથી નિદ્રા જે કહી છે એમ નથી. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ જેને તું તપ કહે છે આવા બાહ્ય તપને તે વાસ્તવિક તપ નથી, એને તો ઉપચારથી તપ નામ આપવામાં આવ્યું છે, તપ સંજ્ઞા કહી છે. અને એવું બાહ્ય તપ કાંઈ નિદ્રાનું કારણ નથી. તપ કોને કહેવાય, તપ કોને કહેવાય તેની ખબર નથી ભાઈ, એટલે આ મુશ્કેલી છે. ભગવાન આત્મામાં અંદર ઉગ્ર રમણતા થવી એનું નામ તપ છે. પોતાના સ્વરૂપમાં ઉગ્ર રમણતા થવી, એકાગ્રતા અને ત્યાં પછી રમણતા થવી એનું નામ તપ છે અને તે સંવરપૂર્વક જ હોય છે. અહીં એ જ કહ્યું કે રાગથી ભિન્ન શુદ્ધ આત્માના અનુભવથી રાગનું ન ઉત્પન્ન થવું અથવા તો રાગનું અટકવું થાય અને એ રાગનો નિરોધ થયો કહેવાય અને એમ થઈ અને સંવર થાય છે. પાના નંબર 410 ઉપર ગાથા 186 ભાવાર્થ ઉપરનું પ્રવચન ત્યાં કહે છે ચોથા પેરેગ્રાફમાં કે અજ્ઞાનીને ભાન નથી કે પોતાનો શુદ્ધ ચિદાનંદ ભગવાન રાગરૂપે કદી થયો જ નથી. એને તો એ ભાન પણ નથી કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એ ક્યારેય અશુદ્ધ થયો જ નથી, એ વાતની એને ખબર જ નથી. પોતાનું પરમ ચૈતન્ય નિદાન સંસારના ઉદય ભાવરૂપ થયું જ નથી. ભગવાન આત્મા સદાય ત્રિકાળ શુદ્ધ 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 પવિત્ર 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 શાંત 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 જ રહ્યો છે, અને એના જ્ઞાન સ્વભાવમાં ક્યાંય કોઈ રીતે કચાશ આવી નથી, કોઈ ફેરફાર થયો નથી. એ ત્રિકાળ એ જ્ઞાયક 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 જ છે. પણ આવું ભાન નહીં હોવાથી અજ્ઞાનીને રાગ દ્વેષ મોહરૂપ ભાવ આશરો થયા જ કરે છે, એ રોકાતા નથી. અજ્ઞાનીને રાગ દ્વેષ અને મોહના પરિણામ જે થાય છે એ રોકાતા નથી, અર્થાત એ રાગ આદિ ભાવે જ પરિણમે છે. સવારે ઉઠે ત્યાંથી રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં એવો કોઈ સમય જતો નથી કે જ્યારે એ રાગ કે દ્વેષ કે મોહના પરિણામે ન થતો હોય. ભલે શુભ રાગ હોય તો પણ રાગ જ છે, શુદ્ધ ભાવે તો થતો જ નથી. અજ્ઞાની શુદ્ધ ભાવે થતો જ નથી, એટલે અજ્ઞાનીને તો રાગ દ્વેષ મોહ રૂપ ભાવની પરંપરા ચાલ્યા જ કરે છે, એની સંતતિનો પાર નથી. એને એવા પરિણામે એ છે, તેથી તે અશુદ્ધ આત્માને અનુભવે છે, અશુદ્ધતાને જ પામે છે. વ્યવહારના રાગને પણ જે પોતાના માની અનુભવે જ છે, તે અશુદ્ધતાને એટલે કે મલિનતાને જ પામે છે અને સંસારને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી અનુભવથી જ સંવર થાય છે. અને એમાં ક્યાંય એમ નથી કહ્યું કે કોઈ વાર શુભભાવથી પણ સંવર થાય, અને એમ જે માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે. તો આજે અહીંયા ગાથા 186 આપણે પૂરી કરીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ